අද දින න්‍යායපත්‍රයේ විෂයාංක 1 සහ 2
අර නියෝජ්‍ය කතා නායකතුමනි විෂයාංක 1 කාන්තාවන් සවිවැල ගැනීම පනත් කෙටුම්පත විවාදයේ කල්තැබුණු ලැබූ විවාදය නැවත ආරම්භ කිරීම අද දිනේදී 2 යුනෙස්කෝ සංවිධානයේ වූ ශ්‍රී ලංකා ජාතික කොමිෂන් සභාව පනත් කෙටුම්පත දෙවනවර කියවීම මම ඉදිරිපත් කරනවා ඉදිරිපත් කරමින් මම ඒ පිළිබඳව විවාදය ආරම්භ කරනවා නියෝජ්‍ය කථානායකතුමනි යුනෙස්කෝ සංවිධානය යුනයිටඩ් නේෂන්ස් එඩ්‍යුකේෂන් සයන්ස් ඇන්ඩ් කල්චරල් ඕගනයිසේෂන් එක්සත් ජාතීන්ගේ සංවිධානය පිහිටුවෙන් පස්සේ මුලින්ම ඇති කරලද අනුබද්ධ ආයතනයක් තමයි නැත්නම් ඒජන්සියක් තමයි සංවිධානයක් තමයි යුනෙස්කෝ සංවිධානය ශ්‍රී ලංකාව 1949 තමයි යුනෙස්කෝ සංවිධානය සාමාජිකත්වයේ ගත්තේ හැබැයි 2024 වෙනකන් අවධානය යොමුනේ නැහැ ඒ සඳහා වන්නා වූ පනත් කෙටුම්පතක් ඉදිරිපත් කරන යුනෙස්කෝ සඳහා ශ්‍රී ලංකා ජාතික කොමිෂන් සභාව කියන පනත අපේ විශේෂයෙන්ම ජාතික කොමිෂන් සභාවේ ලේකම්තුමිය නිලධාරීන් එවාගෙම නීති කෙටුම්පත් සම්පාදක දෙපාර්තමේන්තුව නීති නිලධාරීන් එවාගෙම ආංශික අධීක්ෂණ කාර්ය සභාව මේ සියල්ල ඒක රාශි වෙලා මේ පනත් කෙටුම්පත සකස් කළා අදාළ කාර්ය පටිපාටි අනුගමනය කළා අපි පාර්ලිමේන්තුවේ න්‍යායපත්‍රයට ඇතුළත් කළා තමයි අද මේ විවාදයට ගන්නෙ. එතකොට මීට පෙර පැවැත්වපු පසුගිය සති පවත්වපු ආංශික අධීක්ෂණ කාර්ය සභාවේදී ප්‍රධාන සංශෝධන දෙකක් ආවා. ඒ සංශෝධන දෙක තිබුණේ පස්වෙනි වගන්තිය page 9 close 5 and page 13 close 11. ඒ සංශෝධන දෙක ආංශික අධීක්ෂණ සභාවේදී යෝජනා කරපු ඒකටත් අපි එකඟ වෙලා ඒ දෙක නීති කෙටුම්පත් සම්පාදක විසින් නැවත සංශෝධනය කළා. නීතිපතිතුමාගේ නිෂ්කාශනය ලබාගෙන අමාත්‍ය මණ්ඩලයේ අනුමැතිය අරගෙන අද ඒකත් සභාගත කළා තිනෝ ගරු මන්ත්‍රීතුමන්ලගේ මේසේ මත තිනෝ. ඒ නිසා මේ පනත් කෙටුම්පත සම්මත කිරීමේ සියලුම ක්‍රියාදාමයන් ටික අපි ඉටු කළා තියෙනවා. දැන් මේ යුනෙස්කෝ සංවිධානයේ අරමුණු ඒවට ගැළපෙන ආකාරයට තමයි මේ කොමිෂන් සභාව පනතේ මේ කොමිෂන් සභාව පිහිටුවීමට අවශ්‍ය පනතේ ඒ කටයුතු යොදලා තියෙනවා. දැන් මේකේ සඳහන් වන්නේ එක්සත් ජාතීන්ගේ අධ්‍යාපනික විද්‍යාත්මක සහ සංස්කෘතික සංවිධානය යුනෙස්කෝ සඳහා ජාතික කොමිෂන් සභාවක් පිහිටුවීම සඳහාද ඊට සම්බන්ධව ඊට ආනුෂාංගික කරුණු සඳහාද විධිවිධාන සැලැස්වීම පිණිස වූ පනතකි. ඊළඟට මෙහි පූර්විකාව තියෙන මම කියවන්න යන්නේ නැහැ. ඊළඟට යුනෙස්කෝ සඳහා වූ ශ්‍රී ලංකා ජාතික කොමිෂන් සභාව පිහිටුවීම යටතේ අනික් කරුණු ටික වගන්තිය අපි සඳහන් කරලා තිනවා. ඒකේ තුන වගන්තිය තිනවා කොමිෂන් සභාවේ පරමාර්ථ. ඉතින් ඒවා මම එකිනෙක කියවන්නේ නැහැ පනත කියලා තිනවා. ඒවා යුනෙස්කෝ සංවිධානයේ ඒ පරමාර්ථත් එක්ක ගලපා ගනිමින් තමයි සිදුවන්නේ. මේ පනත මගින් කිසිදු ආකාරයකින් එක්සත් ජාතීන්ගේ සංවිධානයේ ඒ කටයුතු වලට එහෙම බැඳීමක් අපි ඇති කරලා නැහැ. මොකද අපි කොමිෂන් සභාවක් යට කටයුතු කරගෙන ආවේදී. මේ වගේ තියෙනවා අන්තර්ජාතික සම්මුතින් වලට තිබෙන්නා වූ එකඟවන්නා වූ පනත ඕන තරම් ගේනවා අපි. දැන් පරිසරිකේ ගත්තොත් එහෙම බාසෙල් කොන්වෙන්ෂන්, රොටර්ඩෑම් කොන්වෙන්ෂන්, මිනමාටා කොන්වෙන්ෂන්. එතකොට පරිසර අමාත්‍යාංශය ඒකට අදාළ වන්නා වූ පනත් හෝ ඊට ආනුෂාංගික වන්නා වූ නියෝග හදනවා. ඒක තමයි සාමාන්‍යයෙන් ප්‍රතිපත්තිය සහ සම්ප්‍රදාය. ඒකට අනුගත වෙමින් තමයි මේක අපි ගෙනල්ලා තින්නේ යුනෙස්කෝ සංවිධානයේ වතාවන් කීපයක් අපේ අධ්‍යක්ෂක මණ්ඩලයට තේරලා තියෙනවා. අවසාන වතාවට පසුගිය වර්ෂයේ පැවතිච්ච ඡන්ද විමසීමේදී රටවල් සමාජික රටවල් 194 අපිට පුළුවන්කම ලැබුණා 144 ඡන්දය ලබාගෙන අපිට ඉදිරි අවුරුදු 4 සඳහා යුනෙස්කෝ සංවිධානයේ අධ්‍යක්ෂක මණ්ඩලයේ සමාජිකත්වයේ හිමි කරගන්නට. ඒ වගේම යුනෙස්කෝ සංවිධානයේ මගින් එහි ප්‍රධාන කාර්යාලය ප්‍රංශයේ පැරිස් නුවර පිහිටලා තිබෙන්නේ. යුනෙස්කෝ ප්‍රාදේශීය හෝ ක්ෂේත්‍ර කාර්යාලය තිබෙනවා. ඒ වගේම කැටගරි 1 සෙන්ටර්ස් පළවෙනි කාණ්ඩය යටතේ 9ක් පිහිටවලා තිනවා ලෝකේ පුරා. ඒ වගේම 100කට වැඩි ප්‍රමාණයක් දෙවන කාණ්ඩය යටතේ ආයතන පිහිටවලා තිනවා. මේ හොඳම මේ උදාහරණයක් තමයි 2014 වර්ෂයේදී එතකොට හිටපු අධ්‍යාපන ඇමති බන්දුල ගුණන්දන මැතිතුමාගේ යෝජනාවක් අනුව ඉදිරිපත් කරපු මීපේ පිහිටුවා තිබෙන සැක්ට් ඇඩ් එක, සවුත් ඒෂියන් ටීචර් ඩෙවලොප්මන්ට් සවුත් ඒෂියන් සෙන්ටර් ෆෝ ටීචර් ඩෙවලොප්මන්ට්. එතකොට දකුණු ආසියාතික රටවල් වල ගුරු සංවර්ධනය සහ අධ්‍යාපන අදාළ සංවර්ධන කාර්යයන් කිරීම සඳහා ඒ මධ්‍යස්ථානයේ පිහිටවලා තිනවා. ඒක යුනෙස්කෝ සංවිධානයෙන් කාණ්ඩ දෙක යටතේ ආයතනයක් හැට පිළි අරගෙන තියෙනවා. මන් දන්න තරමින් යුනෙස්කෝ එක්සත් ජාතීන්ගේ සංවිධානය එසා ඊට අනුබද්ධ සංවිධානල තිබෙන්නා වූ එකම කාර්යාලය තින්නේ මේ මධ්‍යස්ථානයේ විතරයි. අපේ රටේ වෙනත් රටවල් වල ඒ විදිහේ කාර්යාල ගණනාවක් තියෙනවා. උදාහරණයක් වශයෙන් ගත්තොත් කෙන්ඩියාවේ තමයි තින්නේ යුනෙප් යුනයිටඩ් නේෂන්ස් එන්වයර්න්මන්ට් ප්‍රෝග්‍රෑම් එකට අදාළවන්නා වූ පරිසර මූලස්ථානය. වාර්ෂික සමුළු තියෙනවා. ඉතින් ඒ රටවල විශාල ආර්ථික ප්‍රතිලාභයකුත් ලැබෙනවා. ඊළඟට ප්‍රංශයේ පැරිස් නුවර තියෙනවා මූලස්ථානය. මේ ආදි වශයෙන් විවිධ රටවල් වල මේ මධ්‍යස්ථාන තියෙනවා. ඉතින් අපේ රටේ තියෙන එකම ආයතනයේ සැක්ටඩ් එක, ඒක පසුගිය කාලේ හරියට ක්‍රියාත්මක නොවීම නිසා ප්‍රශ්න මතු වුණා. ඒකත් අපි දැන් යථා තත්ත්වයට පත් කරගෙන තියෙනවා. ඒ වගේම යුනෙස්කෝ සංවිධානයේ මගින් තියෙන ප්‍රධානම කාරණයක් තමයි අපේ රටේ මහවංශය. මේක පිළි අරගෙන තියෙනවා. තියෙන දැනට සුරක්ෂා ආරක්ෂා කළ පෙරදිනිය විශ්වවිද්‍යාලය. ඒ වගේම World Heritage Sites ලෝක උරුමය හැටියට පිළිගත්ත පොළොන්නරුව ඓතිහාසික නගරය සීගිරිය. ඒ වගේම ඉහළ තෙත්බිම් ඊළඟට ගාල්ලේ පර්ණි ලන්දේසි කොටුව, රංගිරි දඹුල්ලේ කේව් ටෙම්පල්ස්, ඊළඟට අනුරාධපුර ශුද්ධ නගරේ මහනුවර ශුද්ධ නගර, මේ අපේ ගෞරවනීය ශුද්ධ නගරේ සිංහරාජ වනාන්තර, මෙන්න මේ ආදී වශයෙන් මේවා ලෝක උරුමයෙන් හැටියට පිළි අරගෙන තව යෝජනා කීපයකුත් අපි ඇති කළා තියෙනවා. ඉතින් ඒවා යුනෙස්කෝ එකෙන් පිළිගත්තාම ඒවැය සංස්කෘතික කටයුතු, ඒවැය යම් යම් නඩත්තු කටයුතු සඳහා ඒ සඳහා අපිට යම් මුල්‍ය දායකත්වයක් ලැබෙනවා. ඒ වගේම තාක්ෂණික සහාය ලබා ගන්න පුළුවන්. ඒ වගේම සංචාරක ව්‍යාපාරයේදී මේවා ප්‍රකාශයටපත් වුණාම සංචාරකයින් මේවා ඉලක්ක කරගෙන සංචාරය කරන්න මේ රටට එනවා. මම ඒ වගේම සඳහන් කරන්න ඕනේ විවිධ ව්‍යාපෘතීන් යටතේ අධ්‍යාපන ක්ෂේත්‍රයට, විද්‍යාත්මක ක්ෂේත්‍රයට, සංස්කෘතික ක්ෂේත්‍රයට යුනෙස්කෝ සංවිධානය මගින් අපිට ආධාර ලබා දෙනවා. ඉතින් මේ අනුව අවසාන වශයෙන් ඒ ලබා දෙන ආධාර සම්පින්දණය කරලා ගත්තොත් අපිට 2022-24 වර්ෂවලදී ලැබිලා තියෙනවා ඩොලර් 3,28,652 ඇමරිකන් ඩොලර්ස් වලින් අපේ සමාජිකත්වය තබා ගන්නට, ඒ වගේම අපේ සමාජික රටවල විසින් ගෙවිය යුතු මුදල් හැටියට අපි ඩොලර් 1,57,255 ගෙවන්න කටයුතු කරලා තිනවා. ජූලි මාසයේ මැද භාගයේදී දැනට යුනෙස්කෝ සංවිධානයේ අධ්‍යක්ෂක ජෙනරාල් දුරය තින්නේ ප්‍රංශයේ හිටපු සංස්කෘතික ඇමතිතුමිය. එතුමිය ලංකාවට පැමිණීමට නියමිතව තිබෙනවා දින තුනක සංචාරයක් සඳහා. ඉතින් එහිදී අවධානය යොමු වෙනවා මේ කියන ක්ෂේත්‍ර තුනේ, අධ්‍යාපනික, විද්‍යාත්මක සහ සංස්කෘතික කටයුතු පිළිබඳ ක්ෂේත්‍රවලට. අපි සංස්කෘතික අංශයේ බුද්ධ ශාසන සහ සංස්කෘතික අමාත්‍යංශ මගින් ක්‍රියාත්මක වෙනවා. අනිත් විෂයන් දෙක අධ්‍යාපන අමාත්‍යංශය යටතේ තියෙනවා. ඒ අනුව අධ්‍යාපන අමාත්‍යංශයේ විශාල වපසරික මේ කටයුතු සිදු වෙනවා. ස්කූල් නෙට් එකක් හදලා තිනවා. දැන් අපි ඊයේ ආනන්ද විද්‍යාලයේදී ආනන්ද ආදී ආනන්දීය විද්‍යාඥයෙක් වෙච්ච ඇමරිකාවේ වර්ජින් අයිලන්ඩ්ස් වල ඉන්න ප්‍රොෆෙසර් හරිත වික්‍රම, මම හිතන්නේ ඔබතුමාගේ කාලේ හිටපු හෙඩ් ප්‍රොෆෙසර්, මම හිතන්නේ ඔව් එතුමා සඳහන් කළා මේ කරන රාජපක්ෂ විදුහල්පතිතුමාගේ කාලේ එතුමා හෙඩ් ප්‍රොෆෙසර් හිටියේ කියලා. එතුමා ඇමරිකාවේ ප්‍රසිද්ධ විද්‍යාඥය. එතුමාගේ පෞද්ගලික ධනය සහ ඒ ආධාරකරුවන්ගේ සහයෝගයෙන් රුපියල් මිලියන 150ක් වටිනා. ලංකාවේ පිහිටවන පළවෙනි හරිත විද්‍යාගාරය පරිසරය හා සම්බන්ධ ආනන්ද විද්‍යාලයේ ඉදිකිරීම සඳහා ඊයේ මුල්ගල් තිබුණා. ඒ රජයේ වීදමක් නැහැ. ඒකට සහයෝගය දෙනවා යුනෙස්කෝ සංවිධානයේ දිල්ලිවල ඉන්න ඒ අංශයේ අධ්‍යක්ෂක ආචාර්යවරෙක්. ඒ වගේම ඒක මම හිතන්නේ ලංකාවේ ඇති කරන පළවෙනි ඒ ස්වරූපයේ හරිත විද්‍යාගාරයක් බවට පරිවර්තනය වෙනවා. මොකද දැන් අද යුනෙස්කෝ සංවිධානයේ ප්‍රධාන මාතෘකාවක් වෙලා තිනවා ලෝක පරිසර විපර්යාසයන් එක්ක පළවෙනි ශ්‍රේණියේ ඉඳලා ඉහළට ක්‍රමානුකූලව මේ වෙන පරිසර හානීන් වළක්වා ගැනීම, ක්ලයිමේට් චේන්ජ් පරිසර විපර්යාසයන් ඇතිවන බලපෑම්, ගෝලීය උෂ්ණත්වයේ ඉහළ යාම පාලනය කර ගැනීම, මේ පිළිබඳව දැඩි අවධානයක් යොමු වෙලා තිනවා මේ අධ්‍යාපන ක්ෂේත්‍රයත් එක්ක ඒ කටයුතු අපි කරනවා. ඒ වගේම ස්ටෙම් අධ්‍යාපනය දියුණු කිරීම සඳහාත් අපේ ජාතික විද්‍යාපදනම් මගින් අවශ්‍ය පියවර අරන් තිනවා. දැන්ට විද්‍යා විෂය ධාරාවන් උගන්වන පාසල් පද්ධතිය සම්බන්ධ කරගෙන, ඒ වගේම තවත් විශේෂ වැඩසටහන් මගින්, ඒ වගේම ලාංකිකයෝ පිටරට ඉන්න විශාල පිරිසක් විද්‍යාඥයින් එයාගේ වෙබ්සයිට් එකක් හදලා ඒගොල්ලන්ගේ සහයෝගය ඇතිව අපි ස්ටෙම් අධ්‍යාපනය දියුණු කිරීම සඳහා විශාල වැඩපිළිවෙලක් කරගෙන යනවා. එතකොට අධ්‍යාපන අමාත්‍යාංශයේ යටතේ තිබෙන මේ කොටස් දෙක, ඒ වගේම සංස්කෘතික අමාත්‍යාංශයේ යටතේ තිබෙනා වූ ඒ ලෝක උරුමයන් හැට ප්‍රකාශයට පත් කරලා තියෙන දේවල්, දැන් සිංහරාජ වනය එක වනජීවියකට එන්නේ. නමුත් මේ සියල්ලම එකට සම්බන්ධීකරණය වෙනවා. ඉතින් ඒක නිසා අපි මෙතෙක් කාලයක් මේක සඳහා පනතක් තිබුණේ නැහැ. දැන් අපි පනතක් ඉදිරිපත් කරලා තිනවා. ඒ පනත මගින් සිදුවන්නේ එක්සත් ජාති මේ යුනෙස්කෝ සංවිධානයේ පරමාර්ථ වලට අනුරූප වන්නා වූ අපිට ක්‍රියාත්මක කළ හැකි පනතක් ගැනලා සම්මත කළා. ඒක නීත්‍යානුකූල කිරීමේ කාරණය. මේ පනත අපි නියමිත ක්‍රියාපටිපාටි අනුගමණයකට කිසිවෙක් විසින් ශ්‍රේෂ්ඨාධිකරණයේ අභියෝගයට ලක් කළේ නැහැ. නමුත් ආංශික අධීක්ෂණ කාර්ක ස්වභාවිත ඉදිරිපත් වෙච්ච සංශෝධන දෙකම අපි කමිටු අවස්ථාවේදී ගෙනීම සඳහා අවශ්‍ය ක්‍රියාපටිපාටි අනුගමනය කළා. නීතිපතිගේ නිෂ්කාශනය ලබාගෙන තිනවා. ඒක ඔබතුමන්ලගේම යෝජනා දෙක. තව යෝජනාවක් ඉදිරිපත් වෙලා තිබුණා. නමුත් මට පේන හැට ඒ යෝජනාව කමිටු අවස්ථාවේ ගැනීම මේ වෙලාවේ දුෂ්කරයි. මොකද හේතුව මේ කොමිෂන් ස්වභාවයේ තිබෙනා වූ අරමුදල් වලින් යම් ඉතිරියක් වෙනවනම් යම් ව්‍යාපෘතියකින් ඒක වෙනත් විශේෂත්වයකට මාරු කරන්න බෑ. එහෙම දෙන්න පුළුවන් කමක් නැහැ. මොකද මේ පරමාර්ථ වලින් පිටට යනවා. ඒ නිසා ඒක ප්‍රතිපත්තිමය කාරණයක්. නමුත් ආංශික අධීක්ෂණ කාර්ය සභාව යෝජනා වෙච්ච සංශෝධන දෙකම අපි නිමිත ආකාරයෙන් කමිටු අවස්ථාවේදී ගෙනීමට කටයුතු කරනවා. ඒ නිසා මම ඉල්ලා සිටිනවා අපි පසුගිය වතාවේ ඡන්දයෙන් ජයග්‍රහණය කරන්න රජයේ මුදල් භාවිතයෙන් තොරව අනුග්‍රහකින්ගෙන් අපි මුදල් ලබාගෙන තමයි ඒ පත්‍රිකා මුද්‍රණය කළේ. ඒ සියලු කටයුතු කළේ පැරිස් නගරයට ගිහිල්ලා ඒ අදාළ ආයතනවලට දීලා. ඉතින් මේකේ විශාල ශ්‍රී ලංකාවට කීර්තියක් අත් වුණා. මේ බංකොලොත් වෙලා තියෙන වෙලාවක යුනෙස්කෝ සංවිධානයේ රටවල් 144ක ඡන්දය අපිට ලැබීම. ඉතින් මම හිතන්නේ ඒක ඉදිරියටපත් වෙන ඕනෑම අධ්‍යාපන ඇමතිවරයෙකුට ඒ ලබාගත් ජයග්‍රහණය භුක්ති විඳගෙන යන්න පුළුවන්. ඉතින් ඒ නිසා යුනෙස්කෝ සංවිධානයේ මම හිතනවා කුඩා රටක් හැටියට දූපත් රාජ්‍යයක් හැටියට වාර්ෂිකෝපාත්තන වාර්ෂික සමුළුවේදී ඒ වගේම අධ්‍යක්ෂ මණ්ඩල රැස්වීම වලදී සහභාගි වෙලා ඒකට යෝජනා ඉදිරිපත් කරන්න සම්බන්ධ වෙන අවස්ථාව ලැබෙනවා. ඉතින් එක්සත් ජාතීන්ගේ සංවිධානයේ ප්‍රධාන අනුබද්ධ සංවිධානයක් වන යුනෙස්කෝ සංවිධානයේ ක්‍රියාකාරී ලෙස සිටින රටක් හැටියට ලංකාව මෙතෙන්ට ගෙනෙන්නට අපිට පුළුවන්කම් ලැබෙන ඒ සියලු දෙනාගේම සහයෝගය ඇතිව මේ පනත සම්මත කළාම මම හිතන්නේ අවුරුදු 75ක් පුරා කරන්න බැරි වෙච්ච ඒ නීතිගත කිරීමේ වැඩපිළිවෙල අපි සම්පූර්ණ කරනවා කියන කාරණේ සඳහන් කරමින් ඒ සඳහා සභාවේ සියලුම ගරි මන්ත්‍රීවරුන්ගේ අදහස් වලට අපි ගරු කරනවා. මේ සම්මත කර ගැනීම සඳහා ඔබ සියලු දෙනාගේ සහයෝගය ලබා දෙන්නා කියලා ඉල්ලා සිටිමින් මගේ ආරම්භ කතාව අවසන්
කරනවා. ප්‍රවංශිතේ ගරුව මාත්‍යමනේ ගරු එස්.සී. රාධාකිෂන් මැතිතුමා ඔබතුමාට මිනිත්තු 10ක් කාලයක් තියෙනවා.
මිනිත්තු
10යි.
சபைக்கு தலைமை தாங்குகின்ற சபை தலைவர் அவர்களே, ஐக்கிய நாடுகள் கல்வி அறிவியல் மற்றும் பண்பாடு ஒழுங்கமைப்பிற்கான யுனெஸ்கோ தேசிய ஆணைக்குழுவை ஸ்தாபிப்பதற்கு அத்துடன் அதனோடு தொடர்புபட்ட அல்லது அதன் இடைத்தேர்விலான கருமங்களுக்கு ஏற்பாடு செய்வதற்கு சட்டம் மூலம் 2024-2020 பாராளுமன்றத்தில் சமர்ப்பிக்கப்பட்டு கல்வி பற்றிய துறைசார் குழுவின் மேற்பார்வைக்கு எடுத்துரைக்கப்பட்டு இன்று பாராளுமன்றத்திலே சமர்ப்பிக்கப்பட்டது. இதன் பல கூட்டங்கள் நினைக்கின்ற எங்களுடைய அங்கத்தவர்கள் பல கூட்டங்களுக்கு சமூகம் அளித்து அதன் மூலமாக பின்வரும் பிரேரணைகளை முன்வைத்தார்கள். அதாவது பல்வேறு அமைப்புகள் இதிலே இருந்தாலும் அதிலே மத்திய கலாச்சார நிதியம், வனவள திணைக்களம், வன சீவராசிகள் பாதுகாப்பு திணைக்களம் போன்றவை உள்ளடக்கப்பட வேண்டும் என்பதை சொல்லியிருந்தார்கள். அதே போல இதற்கு தேர்ந்தெடுக்கப்படுகின்ற உறுப்பினர்களிலே மூன்றில் ஒரு பகுதி, அதாவது 9 பேர் இந்த கோரம் இருந்தால் போதும் என்பதை நாங்கள் சொல்லியிருந்தோம். அதை அமைச்சர் அவர்கள் ஏற்றுக்கொண்டார்கள். ஆகவே நாங்கள் இந்த சபையின் மூலமாக இதை ஏற்றுக்கொள்வதற்கான முன்மொழிவை நான் வழிமொழிகின்றேன். அதே போல இன்று இந்த நாட்டினுடைய பிரச்சனைகளிலே பெண்களுக்கான பிரச்சனைகள் அதிகமாக இருக்கின்றன. உங்களுக்கு நன்றாக தெரியும், பாலின சமத்துவம் இந்த நாட்டிலே பேசப்படுகின்றது, உலகத்திலே பேசப்படுகின்றது. இந்த பாலின சமத்துவம் மூலமாக பெண்களுக்கு ஏற்படுகின்ற அநீதிகள், அதே போல அவர்களுடைய பிரச்சனைகள் பற்றி ஆராய்வதற்காக 2 நாட்களாக இப்பொழுது இந்த சபையிலே இதை பற்றி ஆராயப்பட்டது. அந்த வகையிலே பெண்களுடைய உயர்வுக்கு இந்த நாட்டிலே என்ன செய்திருக்கலாம், என்ன செய்யலாம் என்பதை பற்றி நான் ஒரு சில விஷயங்களை பேசலாம் என்று நினைக்கின்றேன். இந்த நாட்டிலே 52% பாப்புலேஷன் இன் ஸ்ரீலங்கா 52% ஆஃப் விமென்ஸ். ஆனால் இந்த நாட்டிலே பெண்களினுடைய பாராளுமன்ற பிரதிநிதித்துவம் 12 என்பதை நாங்கள் காணக்கூடியதாக இருக்கின்றது. ஆகவே இந்த பாராளுமன்றத்திலே பெண்களுடைய பிரதிநிதித்துவம் அதிகரிக்கப்பட வேண்டும், பிரதேச சபைகளுடைய பிரதிநிதித்துவம் அதிகரிக்கப்பட வேண்டும், மாகாண சபைகளிலே பெண்களுடைய பிரதிநிதித்துவம் அதிகரிக்கப்பட வேண்டும் என்பதை நாங்கள் தெரிவித்துக் கொள்கின்றோம். அதே போல பெண்களுக்கு அதிஉச்சமான பதவிகளை வழங்குவதற்கு இந்த நாட்டிலே முன்வர வேண்டும். உதாரணமாக இன்று எங்களுடைய பாராளுமன்றத்திலே இருக்கின்ற செக்ரட்டரி ஜெனரல் பிரதானியாக கட்டயத்து கரணுவா அப்படி தோம சந்தோஷ வேணுவா காந்தா ஹட்டியிட்ட ஒத்துமையட்டமே தனத்துரு லெபிமகனா தாம சத்துட்டு வேணும் மேவாகி தனத்துரு அணி ஆயத்தன வளர் லெபண்டு உனக்கில அப்படி பிரார்த்தனா கரணும் யோஜனா கரணும். இந்த சாமானிய பொலிசிய டிபார்ட்மெண்ட் போலீஸ் டிபார்ட்மெண்ட்டுக்கு டிஐஜி வேணவானா ஏகட்டா போய் கமத்தி வேண்டும். இவாக அனைத்து ஆயத்தனவில் பிரதான ஹட்டியிட்ட காந்தாவை என்னவானா அப்ப ஏகட்ட சம்பூர்ண சாயக்க தெண்டு உனக்கிற மகை பலாபுரத்துவ தீன்வம் தினட்டா அப்படி அவருது பணாகட்ட இஸ்ரலாத் மே காணத்தமாய் தீமுனே சீயட்ட தொலாய் சீயட்ட எக்காய் தெக்காய் தமாய் மங்கித்தானே காந்தாவை நியோஜனம் உனே அவரது பணாகிலா தேக்கதமாய் வேணு ஏகனிசா மேக்க திவுனு கராண்ட கட்டத்து கராண்ட உனக்கெல்லாம் மகை பலாப்புறத்துவ தீனும் நான் என்னுடைய யோசனைகள் சொல்லுகின்றேன். அதே போல பெருந்தோட்ட பகுதியிலே கிட்டத்தட்ட 50% மேலாக பெண்கள் வாழ்கின்றார்கள். இந்த பெண்களுடைய வாழ்க்கையிலே இன்று பல்வேறு சிக்கல்கள் ஏற்பட்டிருப்பதை நாங்கள் காணக்கூடியதாக இருக்கின்றது. அதாவது இலங்கையில் தொழில் புரியும் பெண்களுக்கிடையிலே 5 வயதிற்கு இடைப்பட்ட பிள்ளைகளின் பாதுகாப்பு மற்றும் கவனிப்பு மீதான சிக்கல்கள் குறித்து விதப்புரைகள் பற்றிய அறிக்கை 2024 ஜனவரி 9 இந்த பாராளுமன்றத்திலே சமர்ப்பிக்கப்பட்டிருக்கின்றது. 5 வயதிற்கு குறைந்த வயதுடைய குழந்தைகள் இருந்தால் அந்த பெற்றோர்கள் வெளிநாட்டுக்கு போக முடியாது, தாய்மார்கள் வெளிநாட்டுக்கு போக முடியாது என்று சொல்லப்பட்டது. ஆனால் இன்றும் கூட அதை மீறி செயல்படுவதை நாங்கள் அறியக்கூடியதாக இருக்கின்றது. அதே போல பெருந்தோட்ட பகுதியிலே இன்று இவ்வாறான நிலை இருக்கும் பொழுது அவர்களுக்கு குடும்ப பிரச்சனை அங்கு வருவதற்கான சந்தர்ப்பம் அதிகமாக இருக்கின்றது. ஆகவே இந்த குடும்ப பிரச்சனைகளை தீர்ப்பதற்கு இவ்வாறான நிலைப்பாடை மாற்றிக்கொள்ள வேண்டும். அதுவும் இன்று வெளிநாடுகளுக்கு செல்கின்ற பெண்கள் பிணமாகத்தான் இந்த நாட்டிலே வருகின்றார்கள். அதுவும் ஒரு மோசமான செயல் என்பதை நாங்கள் எடுத்துக்காட்ட வேண்டும். அதே போல இன்று பெண்கள் வேலைக்கு போகும் பொழுது அவர்களுடைய பிள்ளைகளை பராமரிப்பதற்கான முறையான பராமரிப்பு நிலையங்கள் இல்லை என்பதையும் இங்கு நாங்கள் எடுத்துக்காட்ட வேண்டிய ஒரு சூழ்நிலை இருக்கின்றது. அதாவது இலங்கையிலே இருக்கின்ற பெண்கள் கட்டாயம் வேலைக்கு செல்ல வேண்டுமானால் அவர்களுடைய பிள்ளைகளை பராமரிப்பதற்கான நிலையும் ஏற்படுத்தப்பட வேண்டும். இன்று இலங்கையின் ஒவ்வொரு துறையிலும் தொழில் புரிகின்ற பெண் ஊழியர் படையை பற்றி நான் ஒரு சில விஷயங்களை நான் சொல்ல விரும்புகின்றேன். அரசு துறையிலே 59,594 பேர் இருக்கின்றார்கள். தனியார் துறையிலே 1,74,607 பேர் இருக்கின்றார்கள். அதிலே சுயத்தொழில் செய்கின்றவர்கள் 7,03,290 பேர் இருக்கின்றார்கள். பெருந்தோட்ட பகுதியிலே பெண்கள் ஊழியர்களாக 170,788 பேர் இருக்கின்றார்கள். ஆகவே இவ்வாறான இந்த பெண்கள் இருக்கின்ற இந்த சூழ்நிலையிலே தொழிலுக்காக வெளிநாட்டுக்கு சென்ற பெண்களின் எண்ணிக்கை 2020 21,211, 2021 41,154, 2022 124,091 என்று இந்த கணக்கீடு சொல்லுகின்றது. ஆகவே இவ்வாறு பெண்கள் வெளியே செல்லும் பொழுது அந்த பெண்களினுடைய பிள்ளைகள், அந்த குடும்பத்தினுடைய பிள்ளைகளை பராமரிப்பதற்கான முறையான வேலை திட்டங்கள் நாட்டிலே இருக்க வேண்டும். அது போதாது என்பதை நாங்கள் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். விசேஷமாக இந்த 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 அறிக்கையிலே சொல்லப்பட்டிருக்கின்றது, அந்த அறிக்கையின் மூலமாக சொல்லப்பட்டிருக்கின்றது, ஒவ்வொரு மாவட்டத்திற்கும் பகல் நேர சிறுவர் நிலையங்களின் எண்ணிக்கை கிட்டத்தட்ட 1-2 இருக்கின்றது. நான் நினைக்கின்ற அம்பாறையில 2 இருக்கின்றது, பதுலையிலே 3 இருக்கின்றது, அதே போல அனுராதபுரத்திலே 3 என்று இருக்கின்றது, ரத்தனபுரியிலே 2, மற்ற இடங்களெல்லாம் ஒவ்வொன்று தான் இருக்கின்றது. இதே அதிகரிக்கப்பட வேண்டும். அந்த பெண்களுடைய பராமரிப்பு நிலையங்கள், சிறுவர் பராமரிப்பு நிலையங்களே அதிகரிக்கப்பட வேண்டும். அதே போல சிறுவர் பாடசாலைகளை அதிகப்படுவதற்கு நடவடிக்கை வேண்டும். அதிலே விசேஷமாக தோட்டத்துறை அல்லாத பெருந்தோட்டத்துறையிலே 125 தோட்டங்களிலே இது இருப்பதாக கணக்கீடு சொல்லுகின்றது. அது வரவேற்க வேண்டிய விஷயம். அது இன்னும் அதிகரிக்க வேண்டும் என்பதை நாங்கள் சொல்லிக்கொள்ள விரும்புகின்றோம். நாங்கள் கடந்த அரசாங்கத்திலே இருக்கும் பொழுது பெண்கள் வேலைக்கும் போகும் பொழுது அவர்களுடைய சுகாதாரத்தை பற்றி நாங்கள் அதிகமாக பேசியிருந்தோம். சுகாதாரமாக இருப்பதற்கு நடவடிக்கை எடுக்க வேண்டும். ஒரு இடத்துல உட்கார்ந்து நிம்மதியாக சாப்பிட்டு வேலைக்கு போவதற்கான இடங்களை செய்வதற்காக அப்பொழுது நான் நினைக்கின்றேன், அப்பொழுது இருந்த நிதியமைச்சர் நிதியமைச்சர் இதற்கான நிதியை ஒதுக்கி கொடுத்து சில கட்டடங்களை அமைப்பதற்கான நடவடிக்கை எடுத்தோம். ஆனால் அது முற்றுமுழுதாக நிறைவேறாமல் இருப்பதை நாங்கள் காணக்கூடியதாக இருக்கின்றது. அதே போல இந்த இப்பொழுது பாடசாலை வேலை போகின்ற, அதாவது பாடசாலை முடிந்து புதியதாக தொழிலை ஆரம்பிக்கின்றவர்களுக்கு 5,00,000 ரூபாய் லோன் கொடுப்பதாக அரசாங்கம் சொல்லுகின்றது, வரவேற்கக்கூடிய ஒரு விஷயம். ஆனால் அந்த லோனை பெற்றுக் கொள்வதற்கு பல நிர்பந்தங்கள், பல கண்டிஷன்கள் போடுவதனால அந்த லோன் அவர்களுக்கு கிடைக்காமலே போய்விடுகின்றது. ஆகவே இதை இலகுவாக மாற்றுவதற்கு செய்ய வேண்டும் என்பது நான் அமைச்சரை காலையிலே கேட்டுக்கொண்டேன். அதே போல இப்பொழுது நான் கேட்டுக்கொள்கின்றேன், அதற்கான நடவடிக்கை எடுக்கப்பட வேண்டும் என்பதை நான் சொல்லுகின்றேன். அதே போல இந்த மைக்ரோ லோன்ஸ், பெண்களுக்கு இப்பொழுது மைக்ரோ லோன்ஸ் கொடுத்து அவர்களை மிகவும் துன்பமான நிலைக்கு ஆளாக்குகின்ற ஒரு சூழ்நிலையை இந்த கம்பெனிகள் எடுத்து வருகின்றன. ஆகவே இந்த கம்பெனிகளுடைய சட்டத்திட்டங்களை மாற்றி பெண்களை காப்பாற்றுவதற்கான நடவடிக்கை எடுக்கப்பட வேண்டும் என்பதை நான் இந்த நேரத்திலே சொல்லிக்கொள்ள விரும்புகின்றேன். அண்மையிலே புரூக்சைட் தோட்டத்திலே ஒரு, அதாவது ரயில்வேக்கு சொந்தமான ஒரு கட்டிடம், தனியார் ஒருவர் பலவந்தமாக அதை பெற்றுக்கொண்டு அதில் பல நடவடிக்கைகள் ஈடுபடுவதாக நாங்கள் அறிகின்றோம். கடந்த வாரம் பிக்கெட்டிங் நடந்தது, அங்கே எதிர்ப்பு ஆர்ப்பாட்டங்கள் நடந்தது. ஆனால் இதுவரைக்கும் எந்த விதமான நடவடிக்கையும் எடுக்கவில்லை. நான் கௌரவ பதுலு குணவர்தனா அமைச்சர் அவர்களுக்கு நேற்று நான் சொல்லியிருந்தேன். இதை பற்றி அவர் உடனடியாக அக்கறை எடுக்கப்பட வேண்டும் என்பதையும் நான் சொல்லிக்கொள்ள விரும்புகின்றேன். அதே போல நோர்வூட் பகுதியிலே இப்பொழுது, அதாவது இந்த நாட்டிலே யூத், அதாவது இளைஞர்களுக்கு வழிவகுக்க வேண்டும் என்பது கட்டாயமாக இருக்கின்றது. ஆனால் இந்த இளைஞர்களை ஊக்குவிப்பதற்கான நடவடிக்கை எடுக்கும் பொழுது அங்கு இளைஞர்கள் பாவிப்பதற்காக கொடுக்கப்பட்ட 2 ஏக்கர் காணியை இப்பொழுது வேறு விஷயங்களுக்கு பெற்றுக்கொண்டு அந்த காணியை பலவந்தமாக எடுப்பதற்காக நடவடிக்கை எடுப்பதாக நாங்கள் அறிகின்றோம். ஆகவே சபையின் மூலமாக அதையும் நிறுத்துவதற்கு நடவடிக்கை எடுக்கப்பட வேண்டும். அங்குள்ள இளைஞர்களுக்கு இந்த விளையாட்டை ஊக்குவிப்பதற்கான நடவடிக்கை எடுக்கப்பட வேண்டும். அல்லாவிட்டால் மலையக இளைஞர்கள் வேறு வேறு விஷயங்களிலே போவதற்கான வாய்ப்புகள் அதிகமாக இருக்கின்றது என்பதை நாங்கள் தெரிவித்துக் கொள்ள விரும்புகின்றேன். அதே போல பெண்களுடைய சுகாதார விஷயங்களிலே அதிகமாக நாங்கள் அக்கறைப்பட வேண்டும். அவர்களுக்கான அந்த
காலை அவசாங்கம்
இவர்களுக்கு நடவடிக்கை எடுக்க வேண்டுவதை நாங்கள் வலியுறுத்துகின்ற அதே நேரத்திலே வடகிழக்கு பகுதியிலே இன்று யுத்தத்தால் பாதிக்கப்பட்ட பகுதிகளிலே இந்த பெண்களுடைய நிலைமை மிக மோசமாக இருக்கின்றது. பெண்கள் இன்று தங்கள் கணவர்களை விட்டு பிரிந்து சென்று வாழ்கின்ற ஒரு சூழ்நிலை ஏற்படுகின்றது. அதே போல அதே நேரத்திலே அந்த பெண் இன்னொரு கல்யாணத்தை கட்டுவதற்கான சூழ்நிலை ஏற்படுகிறது, இந்த ஆண் இன்னொரு கல்யாணத்தை கட்டுவதற்கான சூழ்நிலை ஏற்படுகின்றது. இதனால் குடும்பங்கள் பிரிகின்றது, குடும்பத்திலே பல்வேறு குழப்பங்கள் ஏற்படுகின்றன. இந்த பிரச்சனை மூலமாக சமூக பிரச்சனை ஏற்படுவதோடு பொருளாதாரத்திலும் சிக்கல் ஏற்பட்டு அவர்கள் இன்று பிச்சை எடுக்க செல்ல வேண்டிய சூழ்நிலைகள் சில நேரத்திலே பிள்ளைகளுக்கு ஏற்படுகின்றது. ஆகவே இதை தவிர்த்துக் கொள்வதற்கான நடவடிக்கை அரசாங்கம் முன்வைக்க வேண்டும் என்பதை கேட்டு என்னுடைய பேச்சை நிறைவு செய்கின்றேன். நன்றி.
பாவிசுதி கரு மந்தவா இல்லாட்ட கரு அனுப்ப பெஸ்கோல் மெத்தம் அப்படி மினித்து தொலாக காலத்தில்
கரு நியோஜ்ய கதாநாயகத்துமணி காந்தவான் சைபல் கண்ணியமே பணத் கெட்டும் பார்த்த இதிரிபாக்கன் முகத்திதி விசேஷம் ஏ சந்தகா சமாஜ துல குமனாக்காரே அவசியதாவியாக திபெனவாத கீனக்கு பிள்ளை பந்தவா அப்படி பலமு விமசா பலியுத்தி பலமுவா அப்படி கத்தோ சவிபல கண்வீம அனுவேன் அப்படி அதாஸ்கரன்னே காந்தாவகே ஹோ புருஷியாகே ஹோ லமேகே ஹோ தீந்து தீர்ண கனிமே ஹக்கியாவ வர்தனை கிரிமாய் தீந்து தீர்ண கனிமே ஹக்கியா வர்தனை கிரிம சதஹா ஏ காந்தாவகே போஷணைய அத்தியாபனைய ரேக்கியாவசா ஸ்வன் ரேக்கியாவசா சமாஜ ஆரக்ஷணே கேன ஹத்ர வராதும் சேஷ்ய ஒஸ்ய அப்படி சித்தியுத்தி ஏகன சித்தலா மே காந்தா சவிபலகன்னி மே பணத் கெட்டும் பார்த்தது சப் பெலுவத் மே துளிம் பலமுவ காந்தாவான்கே ஐதிவாசிகம் எவகேம காந்தான் சிதுவன ஹிரிஹர அப்படி காத்தோத் காந்தா சவிபலகன்னிம் சந்தாக விதிவிதான சலிசியம் பினிசது காந்தாங்கே அபிவிருத்தியா சவிபலகன்னிம பிலிபந்த ஸ்ரீலங்கா ஜாத்திக பிரதிபத்திய சகஸ் கிரீம சக கிரியாத்மக கிரீம் பினிசது காந்தான் பிலிமத ஜாத்திக கொமிசன் சபா பீட்டவீம சந்தாத காந்தா ஐதிவாசிகம் ஆரக்ஷா கிரீம சந்தாத யாந்திரணையா பீட்டவீம சகா எக்கி ஐதிவாசிகம் உங்க உள்ளங்கனை கிரீம் நடு பெவரீம சந்தாத ஏயா சம்பந்த ஹோ ஈட் அனுஷாங்கே கருணு சந்தா விதிவிதான செலசியம் சந்தா தமயமே கெட்டும் பத்த இதிரிபாத்தேன்னு கரு கதாநாயக துமணி காந்தாவ கத்தொத்தேம விவிதாக்கார ஹிம்சனையன்ட லக்கணவாய் கேனக பிரகட்ட கருணா ஏத் அத்தீதே கத்தொத்தேம மீட்டவடா இத்தாமத் பலவத்து இதியட்ட ஹிம்சனே சித்தவுனா கிருஹஸ்த ஹிம்சனைய ஏவாகேம சமாஜே துலதி சித்துவன ஹிம்சனைய லிங்கிக ஹிம்சனைய ஏ தத்த சமனே விமின் கிரமானுகூல சமாஜய காந்தாவசா புருஷயா தெதினாம ரக்கியா சேஷ்டே துல தேசபாலன சேஷ்டே துல அத்தியாபன சேஷ்டே துல சட்டன் சேஷ்டே துல ஐதிவாசிக சட்டன் சேஷ்டே துல லோகே புராத் லங்கா இதிரேட்ட பெனியா கிரமக்கிரமே இதிரேட்ட பெமினியா நமத்தே நைத்திகவ நீத்தியானுகூல தகவுரு கிரீம சந்தாத் ஏ சந்தா தமண்ட அசாதாரண சிதுவேனுவனம் இங்க இதிரிபாத் கரன்ன நீதிமய பிரவேசக் லபாகன்ன ஏதிகரண எகக் தமை காந்தா கொமிசன் சபாவ ஏ கொமிசன் சபாவட்ட ஹத் தினக் சாமாஜிக ஏதுலத் வேனவா ஏ ஹத் தினாகே பஸ் தினக் பார்லிமேந்துவே விவஸ்தாதாக சபாவ துலிங் தோராபத் கரனவா ஜனத்துமாகே நிர்தேசய மத ஏ வகே அனித் தெதெனவ கதாநாயக துமா விசின் பத்கரப்பு பார்லிமெண்ட் காந்தா சன்சதே யோஜனா மத பத்வேனவா ஏ ஹத் தினா ගෙන් තමයි මේ කොමිසන් සභාව සමන්විත වෙන්නේ. ඊට අමතරව එකට නිලධාරීන් ඇතුළත් වෙනවා, පාර්ලිමේන්තු කාන්තා කොමසාරිස් කෙනෙක් ඇතුළත් වෙනවා සුදුසුකම් සහිත. ඒ වගේ මේකේ සභාපති බවට පත් වෙන්නේ කාන්තාවක්. මේකට ඕනෑම කෙනෙක්ගේ කාන්තාවකට සිදුවුණු අසාධාරණයක් පිළිබඳව, යුක්තිය කඩවීමක් පිළිබඳව ආණ්ඩුකර ව්‍යවස්ථාවෙන් සහතික කර තිබෙන දැනට යම්කිසි කඩවීමක් තිබුණොත් ඒකට ඉදිරිපත් වෙන්න පුළුවන්, ඉදිරිපත් වෙලා ඒ කොමිසම් සභාවට පුළුවන් ඒ පිළිබඳව පරීක්ෂණයක් පවත්වන්න අධිකරණය හා සමාන බලතල සහිතව. ඒ පරීක්ෂණයේ අවසාන ප්‍රතිඵලය ශ්‍රේෂ්ඨ අධිකරණයට ඉදිරිපත් කරන්නත් පුළුවන්. එහෙම නැත්නම් කාන්තා කාර්යාංශයේ මගින් අධිකරණය වෙත යොමු කරන්නත් පුළුවන්. එහෙමත් නැත්නම් සමත මණ්ඩලයක් සකස් කළ සමත මණ්ඩලයේ හරහා මේක සමත කරණයකට පත් කරන්න පුළුවන්. ඒ සියලු කටයුතු මසක් තුළ සිදු විය යුතුයි. ඒ තුලින් කාන්තාවන්ට බොහෝ වෙලාවට මේ ප්‍රශ්න වලට මුහුණ දෙන පීඩන ලකුණු සමාජ තලවලට සමහර වෙලාවට තරුණ කාන්තාවක් ගැප් ගන්න පුළුවන්, විවාහයෙන් තොරව ඔහු දාල යන්න පුළුවන්. ඒ පිළිබඳවත් කටයුතු කිරීම වක්කීම සවි බැල ගැනීම ඔස්සේ වක්කීම තියෙන්නේ මේ කාන්තා කොමිසම් සභාවට තමයි. අපි දන්න මේකේ විශේෂයෙන්ම පළවෙනි එක තමයි අයිතිවාසිකම් වෙනුවෙන් පැමිණිලි ඉදිරිපත් කළා, පැමිණිලි විසඳුමක් ලබා ගැනීම. දෙවෙනි ඉතාමත් වැදගත්, අන් සියලු මේගොල්ලන්ට අධිකරණයට යන්නත් පුළුවන්, නමුත් අන් සියලු දේවල් වලට වැදගත්යක් තමයි මේක සවි බල ගැන්වීමේ ජාතික ප්‍රතිපත්තිය සකස් කිරීමේ බලය. කාන්තා සවි බල ගැන්වීම ජාතික ප්‍රතිපත්තිය සකස් කිරීමේ බලය සහ ක්‍රියාත්මක කිරීම මේ කොමිසම් සභාවට දීලා තිබෙනවා. මොකද ගරු කතානායකතුමනි, සවි බල ගැන්වීම දැන් මීට මොහොතකට පෙර සජිත් ප්‍රේමදාස මැතිතුමා කියා සිටියා එංගලන්තයේ සිංගප්පූරුවේ ඩිජිටල් ශේෂ්ඨයේ ඉන්න සේවකයන්ට ක්‍රියාධරයන්ට පෙන්ෂන් එකක්වත් EPDF එකක්වත් නැහැ, ඒක නිසා ඒගොල්ලන්ට එහෙම දෙන්න ඕනි කියලා එංගලන්තෙන් කියලා තිනවයි කියලා. ඒක මෙහෙත් ක්‍රියාත්මක කරන්න ඕනි කියලා මට කියන්න කනගාටුයි. එංගලන්තෙන් ඒක ගේන්න අවශ්‍ය නැහැ, සිංගප්පූරුවෙන් එක ගන්න අවශ්‍ය නැහැ. මේ රටේ සිතුවිලි රාම තුලින් හිතන්න ජාතික චින්තනයෙන් අපේ කාන්තාව ඉන්නවා ලදරු පාසල්වල ගුරුවරු, පෙර පාසල් ගුරුවරු. මට පුංචි කාලේ ගෙන්නුවත් පෙර පාසල් ගුරුවරයාට පෙන්ෂන් එකක් නැහැ, විශ්‍රාම වැටුමක් නැහැ, අර්ධ සාධකයක් නැහැ, දායකත්ව පෙන්ෂන් ක්‍රමයකුත් නැහැ. ස්වයන් රැකියා කරන සියලුම කාන්තාවන්ට කිසිදු රක්ෂණයක්, කිසිදු සමාජ ආරක්ෂණයක් නැහැ. තේදලු නෙල්ල කාන්තාවට, ගමේ නෙල්ල කාන්තාවට කිසිම සමාජ ආරක්ෂණයක් නැහැ. පෙරපාසල් ගුරුවරයට සමාජ ආරක්ෂණයක් නැ මගෙන් මම ඉගෙනගත්ත සොබනම් ඉසුත් අවසාන කාලයේදී කිසිම රැකවරණයක් නැතුව ආදායමක් නැතුව හිටියේ. අවුරුදු 60 පැන්නාට පස්සේ එතුමීට ගුරුකම කරන්න බෑ. 60-65 පැන්නාට පස්සේ නමුත් එතුමී අවිවාහකයි, විවාහ වුණ සමහරලාට දරුවන්ගේ අවිවාහකයි, කිසිම යැපීම් මාර්ගයක් ගියේ නැහැ, ලැබුණේ නැහැ. ඒක නිසාම සමස්ත ලංකා පෙරපාසල් ගුරු සංගමයෙන් මගෙන් ඉල්ලීමක් කරා. ඒකේ සභාපති අසංග මේ පෙරපාසල් ගුරුවරුන්ට අනිවාර්යයෙන්ම දායකත්ව පෙන්ෂන් ක්‍රමය අනිවාර්ය කළ සකස් කළ දෙන්න කියලා. අපිත් කාන්තා ළමා කටයුතු රාජ්‍ය අමාත්‍යාංශයත්, ඒ වගේ අධ්‍යාපන අමාත්‍යාංශයත් ඒකාබද්ධව මේ පෙන්ෂන් ක්‍රමය, අනිවාර්ය පෙන්ෂන් ක්‍රමය හඳුන්ලා දෙන්න අපි දැන් කටයුතු කරගෙන යනවා. මේක තමයි සවි බල ගැනීමේ ප්‍රඥාප්තිය තුල සිද්ධ වෙන්න ඕනේ. කාන්තා සවි බල ගැනීම කිව්වොත් අනිවාර්ය පෙන්ෂන් ක්‍රමයක් නැතුව කාන්තාව සවි බල ගන්න පුළුවන් ද? උසාව විතරක් ගිහිල්ලා ස්වයන් රැකියා කරන කාන්තාවට අවුරුදු 18 පටන් ගන්නවා 25 30 35 40 45 වෙනකන් ඒ කාලේ ශක්තිමත් ආදායම හොඳයි. පෙන්ෂන් ක්‍රමයක් නැහැ, රාජ්‍ය සේවයට දිනනවා, පාර්ලිමේන්තුවට දිනනවා, ඒ වගේ පුද්ගලික සමාගම් වලට EPF ETF දිනනවා. නමුත් ස්වයං රැකියා කරන කාන්තාවට කෝ පෙන්ෂන් එකක් කාන්තාවට විතරක් නෙවෙයි අනිත් අයටත් අර එංගලන්තේ ජිගා ශේෂ්ත්‍රය කියලා කිව්වා. ජිගා ශේෂ්ත්‍රය වගේම මෙහෙ තිනවා දැවැන්ත ශේෂ්ත්‍රයක්. කාන්තාව සහ පුරුෂයෝ වැඩ කරන අනිවාර්ය පෙන්ෂන් ක්‍රමය අපි ඉදිරිපත් කරලා තියෙන මුදල් අමාත්‍යාංශය වගේම දැන් අපිට අවස්ථාවක් ලැබිලා තිනවා ජනාධිපතිතුමා මේ පන්ති ඉදිරිපත් කරන්න බොහෝ වෙහෙසුණා. මේක තුලින් සවි බල ගැනීම අනිවාර්ය පෙන්ෂන් ක්‍රමය ඒ වගේම අධ්‍යාපනය ඊළඟට අධ්‍යාපනය තුල සාමාන්‍ය පෙළදී 30%ක් ෆේල් කරනවා 30%ක් ෆේල් කියලා කියන එක යුක්ති සහගතද? 10 පන්තිය පාස් වෙච්ච ළමයා අවුරුදු 10ක් 15ක් අධ්‍යාපන කාලය කැප කරලා කිසිම දවසක යාට කියන්නේ නෑ ෆේල් කියලා. එයා ගණිතයයි කාන්තාවට කියනවා ඒ කාන්තාව පුරුෂයා කාන්තාවට කියන ගණිතයයි භාෂාවයි ආගමයි ෆේල් නම් ඔබ ෆේල් කියලා. මොන යුක්තියක්ද ඒක තුල තියෙන්නේ? කුසලතාවයිනවද? ඔව්ව හොඳ වඩු කාර්මිකයෙක් කරන්න බැරිද? හොඳ චිත්‍ර ශිල්පීන් ඉන්නවා, හොඳ වඩු කාර්මිකයෝ ඉන්නවා, විවිධ ශාස්ත්‍රවල පුද්ගලයෝ ඉන්නවා, උන් ඔක්කොම ෆේල්. මේ කාන්තා සවි බල ගැනීම පනතේදී අපි අනිවාර්යෙන් මේ පිළිබඳව අවධානය යොමු කරන අධ්‍යාපන අමාත්‍යාංශය දැනමත් යොමු කරලා තියෙන්නේ වෘත්තීය අධ්‍යාපනය. අරාබියට යනවා ලක්ෂ ගණනක් කාන්තාවෝ ගෘහ සේවය සඳහා. ඒක ලැජ්ජා සහගතයි, ලැජ්ජා සහගතයි. ඒක ඒගොල්ලන් නිසි වෘත්තීය පුහුණුවක් ලබා දීලා ඒ වෘත්තීය පුහුණුව ලබා දීමේ ක්‍රියාවලිය මේ සවි බල ගැනීමේ පනත හරහා ජාතික ප්‍රඥාප්තියට ජාතික ප්‍රතිපත්තියට අනිවාර්යෙන් මෙන්න ඕනේ. ඒක මේක තුළින් අනිවාර්ය කරලා තියෙනවා. කොමිෂන් සභාව මගින් සවි බල ගැනීමේ ප්‍රතිපත්තිය සකස් කරලා නැෂනල් ප්ලෑනින්ගින් අනුමැතිය ලබාගෙන කැබිනට් මණ්ඩලයට දැම්මම කැබිනට් මණ්ඩලෙට පුළුවන් අවශ්‍ය නම් සංශෝධන ඉදිරිපත් කරන්න. ඉන් අනතුරුව ගැසට් කරලා පාර්ලිමේන්තුවට මසක් ඇතුළත ඒක ඉදිරිපත් කරන්න ඕනේ. ඒ වගේ කොමිෂන් සභාව තහවුරු කරන්න ඕනේ මේ පනත අනුව. සියලුම අමාත්‍යාංශ මේ සවි බල ගැනීමේ ප්‍රඥාප්තියට ප්‍රතිපත්තියට එකඟද නැද්ද කියන එක පිළිබඳව නීත්‍යානුකූලව කැමැත්ත ලබා ගැනීමේ වගකීමත් කොමිෂන් සභාවට තියෙනවා, අදාළ අමාත්‍යවරයාටත් තියෙනවා.
කරවෙන්න තව මිනිත්තු දෙකක් කාලයක් තියෙනවා.
ඒ අනුව මේක ඉතාමත් වැදගත් දෙයක් තමයි සමාජ සවි බල ගැනීම පෝෂණය. සමාජ සවි බල ගැනීමේදී කාන්තා සවි බල ගැනීමේදී පෝෂණය අතිශයින්ම වැදගත්. අද තියෙන පාම් පිටි පෝෂණයක්, පාම් පිටි කාලා තමයි අධිරාජ්‍ය විරෝධය කරන්නේ. පාර්ලිමේන්තුවෙත් පාම් පිටි, අමාත්‍යාංශවලත් පාම් පිටි, දේශපාලන පක්ෂවලත් පාම් පිටි. පාම් පිටි කකා අපි අධිරාජ්‍ය විරෝධී අරගලය කරනවා. කොහොමද අපේ අම්මලාට කාන්තාවට පෝෂණය ලැබෙන්නේ? අපේ උරුමය තුලින් ලැබුණු චීනය වගේ ජපානය වගේ ඉතාමත් හොඳ පෝෂණයක් අපේ පරිසරය තුල තියෙනවා. සත්ත්ව ප්‍රෝටීන් වගේම ශාක ප්‍රෝටීන් ශාක ආහාර ඕන තරම් තියෙද්දී අපි ජාතික ප්‍රතිපත්තිය මේකෙන් කාන්තාවගේ පෝෂණය, දරුවගේ පෝෂණය, දරුවගේ ඉඳන්ම ගර්භාෂයේ සිටම මේ පෝෂණය අවශ්‍යයි. සවි බල ගන්න නම් සවි බල ගැනීමේ ප්‍රතිපත්තියට අනිවාර්යයෙන්ම ජාතික ආහාර ප්‍රතිපත්තියක් ඇතුළත් වෙන්න ඕනේ. දරුවව සවි බල ගැනීම සඳහා මානසික සවි බල ගැනීම ශක්තිමත් උනේ නැත්නම්, පෝෂණය නිසියාකාරව දුන්නේ නැත්නම් මේ විදිහට 108ක් මන්ද පෝෂණය තියෙනවා නම් අනිවාර්යයෙන්ම නිරෝගී සම්පන්න දරුවෙක්, නිරෝගී සම්පන්න කාන්තාවක්, අංග පසංග වලින් සපිරි කාන්තාවක් අපිට ලැබෙන්නේ නැහැ, දරුවෙක් ලැබෙන්නේ නැහැ. හොඳ නිරෝගී දරුවන් හදන්න පුළුවන් කාන්තාවක් අපිට ලැබෙන්නේ නැහැ. ඒක නිසා අපේ පෝෂණ ප්‍රතිපත්තියත් අනිවාර්යයෙන්ම මේ කෂඩ ආහාර ක්‍රමය ඉවත් කරලා හොඳ පෝෂණයක් අපේ ගහකොළේ තියෙන, කොස්ගෙඩියේ තියෙන, දෙල්ගෙඩියේ තියෙන, වැවේ තියෙන, දොලේ තියෙන, ඇලේ තියෙන, වනාන්තරයේ තියෙන සත්ව සහ ශාක ප්‍රෝටීන් පිළිබඳ අපි අවධානය යොමු කරන්න ඕනේ. ඒක සවි බල ගැනීමේ ප්‍රඥාප්තියදී තමයි වැදගත්.
කාලය අවසන් වෙන කරමු තමයි.
ඒ වගේම අවසාන වශයෙන් මට කියන්න තියෙන්නේ මේක තමයි වැදගත්. පනතක් දීර්ඝ කාලයක් මේක සිදු වීම පිළිබඳව රටේ ජනතාව බලාගෙන ඉන්න කාන්තාව බලාගෙන ඉන්න ඔවුන්ගේ අසාධාරණ වෙනුවෙන් පෙනී සිටින කොමිෂන් සභාව මේකෙන් ලැබෙනවා. ඒ සඳහා අවශ්‍ය කටු සිද්ධ වෙනවා. ඒක අපේ ජයග්‍රහණයක්, ඒ වෙනුවෙන් අප පනතක්. ඒක නිසා අපි මේ පනසත් සමග කාන්තාවගේ අභිවෘද්ධිය වෙනුවෙනුත් සයිබල ගැන්වීමෙනුත් ඉදිරියට යමු. ස්තුතියි.
බොහොම ස්තුතියි ඔබතුමාට. දිවාහාර විවේකයේ සඳහා සභාවේ කටයුතු තාවකාලිකව පස්වරු එක දක්වා අත්හිටවනු ලැබේ.